એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સ્વાગત. આજની આપણી જ્ઞાનગોષ્ઠીમાં સૌનું સ્વાગત છે.
નમસ્કાર. આજે આપણે એક ખરેખર અનોખા પુસ્તકની વાત કરવાના છીએ. એક એવું પુસ્તક જેણે ઇતિહાસના એક મહાન નેતાના, એમ કહીએ કે મનને અને એમના વિચારોને જોડવાનો પ્રયત્ન કર્યો છે.
હા, બિલકુલ. આપણે વાત કરી રહ્યા છીએ એરિક એરિક્સનના પુલિત્ઝર પુરસ્કાર વિજેતા પુસ્તક ગાંધીનું સત્ય, અહિંસક પ્રતિકારના મનોવૈજ્ઞાનિક મૂળ વિશે. નામ થોડું અઘરું લાગે, પણ વાત બહુ રસપ્રદ છે
ખરેખર. અને મને લાગે છે કે આ પુસ્તકની સૌથી મોટી પેલી હા મોમેન્ટ એ છે કે તે દર્શાવે છે કે ગાંધીજીનો જે સત્યાગ્રહ હતો, એમની અહિંસા એ ફક્ત કોઈ રાજકીય ચાલ ન હતી.
ઓ, તો શું હતું?
એ એમના પોતાના ઘણા ઊંડા અંગત મનોવૈજ્ઞાનિક સંઘર્ષોનું એક સમાધાન હતું, એમ કહી શકાય. ખાસ કરીને એમના પિતા સાથેનો જે જટિલ સંબંધ હતો અને પોતાની ઓળખ માટેની જે મથામણ હતી, એમાંથી આ બધું ઘડાયું.
અચ્છા, એટલે કે આપણી અંદર જે ચાલે છે, આપણા અંગત સંઘર્ષો, એ પણ સમાજમાં કંઈક મોટું કરવા માટે પ્રેરણા બની શકે છે. આ વાત તો આજે પણ એટલી જ લાગુ પડે ને. આપણે રોજબરોજ કેટલા મતભેદો જોઈએ છીએ.
ચોક્કસ. અને આ પુસ્તક એ જ શીખવે છે કે અહિંસા એટલે કંઈ હાથ જોડીને બેસી રહેવું એવું નથી. એના માટે તો હકીકતમાં બહુ સક્રિય, મનોવૈજ્ઞાનિક રીતે મજબૂત અને રચનાત્મક બનવું પડે છે.
તો જેમ તમે કહ્યું, લેખક એરિક એરિક્સન છે, એમના વિશે થોડું કહો ને. કારણ કે તેઓ કોઈ ઇતિહાસકાર કે રાજકીય વિશ્લેષક નહોતા, એ વાત જરા જુદી છે.
હા, સાચી વાત. એરિક એરિક્સન, જેમનું આખું નામ એરિક હોમબર્ગર એરિક્સન હતું, 1902 થી 1994 સુધી, એ મૂળ જર્મન અમેરિકન અને બહુ જ પ્રભાવશાળી વિકાસાત્મક મનોવૈજ્ઞાનિક અને મનોવિશ્લેષક ગણાય. આપણે એમને મોટે ભાગે પેલો એમનો સિદ્ધાંત છે ને, મનોસામાજિક વિકાસના 8 તબક્કાનો,
હા હા, એ સાંભળ્યું છે.
અને પેલી ઓળખ સંકટવાળી વાત પણ એમની જ ને, આઇડેન્ટિટી ક્રાઇસિસ. બરાબર. એ જ એમની ટ્રેનિંગ આમ તો ફ્રોઇડિયન પરંપરામાં થયેલી, પણ એમણે સામાજિક અને સાંસ્કૃતિક પરિબળો પર વધુ ભાર મૂક્યો કે માણસના વિકાસમાં આ બધું કેટલું મહત્વનું છે.
પણ એક મનોવિશ્લેષક ભલે ગમે તેટલા મોટા હોય, ગાંધીજી જેવા રાજકીય અને આધ્યાત્મિક નેતા પર કેવી રીતે લખી શકે? મતલબ એમને શું ખાસ આવડત હતી આ કામ માટે?
સારો પ્રશ્ન છે. જુઓ, એમની પાસે કેટલીક ખાસિયતો હતી. એક તો આ માણસના જીવનના અલગ અલગ તબક્કા અને ઓળખ કેવી રીતે બને છે એની એમની સમજ બહુ ઊંડી હતી. એટલે ગાંધીજી જેવા જટિલ માણસના મનમાં શું ચાલતું હશે એ સમજવા માટે આ જરૂરી હતું.
બરાબર.
બીજું, એમણે આ પહેલાં પણ માર્ટિન લ્યુથર પર આવું જ કામ કરેલું, યંગ મેન લ્યુથર નામનું પુસ્તક. એટલે સાયકો હિસ્ટ્રી, એટલે કે મનો ઇતિહાસ લખવાનો એમની પાસે અનુભવ હતો.
અચ્છા.
અને ત્રીજી, અને મને લાગે છે સૌથી મહત્વની વાત, એમની પદ્ધતિ. એ માત્ર લાઇબ્રેરીમાં બેસીને લખવાવાળા નહોતા, એ પોતે ભારત આવ્યા, અમદાવાદમાં રહ્યા, ગાંધીજીના જે સાથીઓ હતા એમને મળ્યા, ત્યાંની સંસ્કૃતિમાં ભળ્યા.
ઓ વાહ.
હા, એટલે એમની પશ્ચિમી ટ્રેનિંગ અને પૂર્વના વિચારો પ્રત્યેની એમની સહાનુભૂતિ, આ બેનું મિશ્રણ થયું, એનાથી એ ગાંધીજીના મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક વિકાસને એકદમ નવી રીતે જોઈ શક્યા.
સમજાયું. બહુ રસપ્રદ. તો હવે પુસ્તક પર આવીએ. મુખ્ય વાત શું છે? એરિક્સન ખરેખર શું કહેવા માંગે છે?
જુઓ, પુસ્તકનો જે કેન્દ્રવર્તી વિચાર છે એ છે કે ગાંધીજીનો સત્યાગ્રહ, જેને એરિક્સન લડાયક અહિંસા એટલે કે મિલિટન્ટ નોન વોયલન્સ કહે છે.
લડાયક અહિંસા એટલે સક્રિય મજબૂત અહિંસા.
હા, બરાબર. એ કોઈ ઠંડા કલેજે વિચારેલી રાજકીય રણનીતિ નહોતી. એ તો ગાંધીજીના પોતાના જીવનભરના જે મનોવૈજ્ઞાનિક સંઘર્ષો હતા ને, એમાંથી જન્મેલું એક સમાધાન હતું, બહુ ઊંડું, અંગત. ખાસ કરીને સત્તા સામે કેમ લડવું, પોતાની અંદરની આક્રમકતાનું શું કરવું, પોતાની ઓળખ શું છે, અને સૌથી વધુ એમના પિતા સાથેના જે ગૂંચવાયેલા સંબંધો હતા, એ બધાએ આ સત્યાગ્રહના વિચારને આકાર આપ્યો.
એટલે તમે એમ કહો છો કે ગાંધીજીની જે રાજકીય ફિલોસોફી હતી, એમના અંગત અનુભવો અને એમના મનમાં ચાલતા મંથનનું જે પ્રતિબિંબ હતું, આ તો ખરેખર બહુ મોટી વાત છે.
હા, બિલકુલ. અને આ સમજાવવા માટે એરિક્સન પેલી સાયકો હિસ્ટ્રી એટલે કે મનો ઇતિહાસ પદ્ધતિ વાપરે છે. આ પદ્ધતિ શું કરે? એ ઇતિહાસના મોટા બનાવો અને જે મહાન વ્યક્તિઓ છે એમના કાર્યોને એમના મનોવિજ્ઞાન દ્વારા સમજવાનો પ્રયત્ન કરે છે. એરિક્સન પૂછે છે, ગાંધીના મનમાં એવું તે શું ચાલતું હતું કે તેઓ સત્યાગ્રહ જેવી ક્રાંતિકારી પદ્ધતિ સુધી પહોંચ્યા? આ સમજવા માટે પુસ્તક ગાંધીજીના જીવનની એક બહુ મહત્વની ઘટના પર ધ્યાન કેન્દ્રિત કરે છે, 1918ની અમદાવાદ મિલ હડતાલ.
હા, એ હડતાલ વિશે સાંભળ્યું છે.
એરિક્સન એને કેસ સ્ટડી તરીકે લે છે અને એના માધ્યમથી એ ગાંધીજીના ભૂતકાળના મનોવૈજ્ઞાનિક મૂળ શોધે છે અને એમના દર્શનના ભવિષ્યમાં શું પરિણામો આવ્યા એની પણ તપાસ કરે છે.
તો એમ કહી શકાય કે આ પુસ્તક આપણને બે સફર પર લઈ જાય છે. એક તો પેલી અમદાવાદની હડતાળની ઐતિહાસિક વાત અને બીજું ગાંધીજીના મનની અંદરની યાત્રા.
બરાબર પકડ્યું. એક સ્તરે આ 1918ની અમદાવાદ હડતાળની પૂરી વિગતવાર કહાણી છે, મિલમાલિકો અને કામદારો વચ્ચેનો સંઘર્ષ, એમાં જે લોકો જોડાયેલા હતા એમના અંદરોઅંદરના સંબંધો કેવા જટિલ હતા. દાખલા તરીકે ગાંધીજીના ખાસ મિત્ર અને દાતા અંબાલાલ સારાભાઈ મિલમાલિકો તરફ હતા અને એમના જ બહેન અનસુઈયા સારાભાઈ કામદારોના નેતા.
બાપરે, આ તો બારે પરિસ્થિતિ કહેવાય.
હા, અને પછી ગાંધીજીનો હસ્તક્ષેપ, એમનો ભારતમાં પહેલો રાજકીય ઉપવાસ, આ બધી ઐતિહાસિક વિગતો છે. પણ બીજું અને મારા મતે વધુ ઊંડું સ્તર છે એ ગાંધીજીની મનોવૈજ્ઞાનિક સફરનું છે. એરિક્સન આપણને એમના બાળપણમાં લઈ જાય છે, એમના પિતા સાથેના સંબંધ, કિશોરાવસ્થાના સંઘર્ષો, શરમ અને અપરાધભાવની લાગણીઓ, છેક દક્ષિણ આફ્રિકામાં એમને જે ઓળખ સંકટ નડ્યું હતું ત્યાં સુધી.
એટલે ગાંધીજીની પેલી શાંત સંતવાળી છબી કરતાં કંઈક જુદું જ ચિત્ર અહીં મળે છે.
ચોક્કસ, આ પુસ્તક એ છબીને પડકારે છે. એ ગાંધીજીને એક જટિલ, સંઘર્ષ કરતા, ભૂલો કરતા, પણ સતત શીખતા માનવી તરીકે રજૂ કરે છે. એક એવા માનવી જેમણે પોતાના આંતરિક દ્વંદ્વોને ન્યાય માટેના એક સાર્વત્રિક, શક્તિશાળી સાધનમાં સફળતાપૂર્વક ફેરવી નાખ્યા.
ચાલો તો હવે પુસ્તકના જે મુખ્ય ભાગો છે એમાં થોડા ઊંડા ઉતરીએ. શરૂઆત ક્યાંથી થાય છે? પહેલો ભાગ શું કહે છે?
પહેલો ભાગ છે ધ પર્સનલ એન્ડ ધ હિસ્ટોરિકલ, વ્યક્તિગત અને ઐતિહાસિક. આમાં એરિક્સન પહેલાં તો પોતાની વાત કરે છે, એ ભારત કેમ આવ્યા, આ પુસ્તક લખવાનો વિચાર કેમ આવ્યો. એ કહે છે કે અમદાવાદમાં એક વ્યાખ્યાન આપવા આવ્યા હતા અને ત્યાં એમને 1918ની આ હડતાળ વિશે જાણવા મળ્યો. એ ઘટના એમને બહુ પ્રભાવિત કર્યા. અહીં તેઓ પેલી સાયકોહિસ્ટ્રી પદ્ધતિ વિશે પણ સમજાવે છે કે ઇતિહાસને ખાલી તારીખ અને ઘટના તરીકે નહીં, પણ એમાં જે લોકો હતા એમના મનમાં શું ચાલતું હતું એ રીતે સમજવાનો પ્રયાસ. પછી તેઓ 1918ની હડતાળને ધ ઇવેન્ટ, એટલે કે એક નિર્ણાયક ઘટના તરીકે ઓળખાવે છે, કારણ કે અહીં ભારતમાં સત્યાગ્રહના સિદ્ધાંતો પહેલીવાર પૂરેપૂરા અમલમાં મુકાયા.
અને પેલી લડાયક અહિંસાવાળી વાત,
હા, એ ખ્યાલ પણ અહીં જ રજૂ કરે છે કે આ કોઈ નિષ્ક્રિયતા નથી, પણ સંઘર્ષનો સામનો કરવાની એક સક્રિય, મજબૂત પણ રચનાત્મક રીત છે, જેમાં તીવ્રતા હોય પણ વિનાશ ન હોય. હવે આવીએ ભાગ બે, અ વો ટુ ધ ફાધર, પિતા પ્રત્યેની પ્રતિજ્ઞા પર. મારા મતે આ ભાગ ગાંધીજીના મનોવૈજ્ઞાનિક ઘડતરને સમજવા માટે ખરેખર ચાવીરૂપ છે.
હા, આ ભાગ એમના શરૂઆતના જીવન અને ખાસ કરીને પિતા સાથેના સંબંધ પર છે, ખરું ને? એરિક્સન અહીં શું ખાસ કહે છે?
અહીં એરિક્સન ગાંધીજીના બાળપણથી શરૂ કરીને દક્ષિણ આફ્રિકા સુધીનો જે સમય છે એનું મનોવિશ્લેષણ કરે છે અને મુખ્ય ભાર એમના પિતા કરમચંદ ગાંધી સાથેના સંબંધ પર છે. એરિક્સન ગાંધીજીના પોતાના લખાણોમાંથી જ દાખલા ટાંકીને બતાવે છે કે ગાંધીજીમાં પિતા પ્રત્યે એક પ્રકારનો બળવો પણ હતો, અપરાધભાવ પણ હતો અને એમની સ્વીકૃતિ મેળવવાની તીવ્ર ઈચ્છા પણ હતી.
પેલો સોનાના કડાની ચોરીવાળો પ્રસંગ આવે છે ને એમાં?
હા, બરાબર એ જ. જ્યારે યુવાન ગાંધી પોતાના ભાઈના સોનાના કડાનો ટુકડો ચોરી લે છે અને પછી એમને એટલો પસ્તાવો થાય છે કે પિતા પાસે જઈને કબૂલ કરી લે છે, એરિક્સન આ પ્રસંગનું બહુ ઊંડું વિશ્લેષણ કરે છે. ગાંધીજીને ડર હતો કે પિતા ખૂબ ગુસ્સે થશે, મારશે, પણ પિતા કશું બોલ્યા વગર રડી પડે છે.
હા, એ બહુ જાણીતી વાત છે.
એરિક્સન માને છે કે આ અનુભવે ગાંધીજીના મન પર ઊંડી છાપ છોડી. એમને સમજાયું કે પોતાની ભૂલ કબૂલીને, પોતે દુઃખ સહન કરીને, સ્વપીડન, સામેવાળી વ્યક્તિ જે સત્તા પર છે, અહીં પિતા, એના હૃદયને બદલી શકાય છે, એના ગુસ્સાને કરુણામાં ફેરવી શકાય છે. એરિક્સન કહે છે કે આ જાણે અજાણે ભવિષ્યના સત્યાગ્રહનો પહેલો પાઠ હતો.
અને પછી લંડન અને દક્ષિણ આફ્રિકા, એ સમયને એરિક્સન ઓળખ સંકટ તરીકે જુએ છે.
હા, એરિક્સનના મતે આ ગાળો ગાંધીજી માટે પોતાની જાતને શોધવાનો હતો. હું કોણ છું? ભારતીય કે પછી પશ્ચિમી રંગે રંગાયેલો? આ ગણમથલ દક્ષિણ આફ્રિકામાં ચરમસીમાએ પહોંચી. ત્યાં એમને જે જાતિભેદના અપમાનજનક અનુભવો થયા,
પેલો ટ્રેનમાંથી ઉતારી દેવાનો પ્રસંગ,
હા, અને બીજા ઘણા, આ અપમાનોએ એમને અંદરથી હલાવી દીધા. પણ એમાંથી જ એમને એક નવી દિશા મળી, એક નવી ઓળખ, અન્યાય સામે લડનાર સત્યના યોદ્ધાની. અને અહીં જ એમણે પહેલીવાર મોટા પાયે અહિંસક પ્રતિકારના પ્રયોગો શરૂ કર્યા. એરિક્સન તો ત્યાં સુધી કહે છે કે ગાંધીજી જાણે અજાણે પોતાના પિતા સાથેના જે મનોવૈજ્ઞાનિક મુદ્દાઓ હતા એને જ આ મોટા સામાજિક સ્તરે ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
બહુ ઊંડી વાત છે. અને આ બધી પૃષ્ઠભૂમિ પછી આવે છે પુસ્તકનું હૃદય. એમ તમે કહ્યું, અમદાવાદ મિલ હડતાળ 1918 ભાગ 3 ધ ઇવેન્ટ. આ ઘટના વિશે થોડું વધુ વિગતે કહો. શું બન્યું હતું અને એરિક્સન એને આટલું મહત્વ કેમ આપે છે?
ચોક્કસ, આ ભાગ ખરેખર પુસ્તકનું કેન્દ્ર છે. એરિક્સન બહુ જ ઝીણવટથી આખી હડતાળનું વર્ણન કરે છે. મૂળ મુદ્દો હતો મિલ કામદારોનો પગાર વધારાનો. પહેલાં પ્લેગ ફાટી નીકળતો ત્યારે મિલ માલિકોએ કામદારોને રોકવા માટે પ્લેગ બોનસ આપેલું. હવે પ્લેગ જતો રહ્યો એટલે બોનસ બંધ કર્યું, પણ મોંઘવારી ખૂબ વધી ગઈ હતી એટલે કામદારોએ કહ્યું કે અમને 35% પગાર વધારો આપો.
અને મિલ માલિકો?
મિલ માલિકો જેના આગેવાન અંબાલાલ સારાભાઈ હતા, એ લોકો 20%થી વધુ આપવા તૈયાર નહોતા. હવે જુઓ પરિસ્થિતિની જટિલતા. અંબાલાલ સારાભાઈ ગાંધીજીના ખૂબ સારા મિત્ર હતા અને સાબરમતી આશ્રમને મોટું દાન પણ આપતા હતા. અને બીજી તરફ અંબાલાલના જ બહેન અનુસૂયાબેન સારાભાઈ એ કામદારોના પક્ષે હતા અને હડતાળનું નેતૃત્વ કરી રહ્યા હતા.
અરેરા, આ તો ઘરનો જ સંઘર્ષ થયો. ગાંધીજી માટે તો બહુ અઘરું રહ્યું હશે.
બહુ જ. પણ ગાંધીજીએ મધ્યસ્થી તરીકે ભૂમિકા ભજવી અને પોતાના સત્યાગ્રહના સિદ્ધાંતો લાગુ કર્યા. પહેલું પગલું, સત્ય. બંને પક્ષોની વાત ધ્યાનથી સાંભળી, બધા આંકડા તપાસ્યા, પરિસ્થિતિનો પૂરો અભ્યાસ કર્યો. બીજું, ન્યાયી માંગ. અભ્યાસ પછી ગાંધીજીએ નિષ્કર્ષ પર આવ્યા કે કામદારોની 35% વધારાની માંગણી વ્યાજબી છે. ત્રીજું, શપથ. એમણે કામદારો પાસે શપથ લેવડાવ્યા કે જ્યાં સુધી આપણી 35%ની માંગણી સંતોષાય નહીં ત્યાં સુધી આપણે કામે પાછા નહીં ફરીએ અને કોઈપણ સંજોગોમાં હિંસા નહીં કરીએ, શાંતિ જાળવીશું.
શપથનું મનોવૈજ્ઞાનિક મહત્વ હોય છે નહીં, એ પ્રતિબદ્ધતા વધારે છે.
બિલકુલ, એરિક્સન એ જ કહે છે. પણ થયું એવું કે હડતાલ લાંબી ચાલી. દિવસો વીતવા લાગ્યા. કામદારો ગરીબ હતા, એમના ઘરમાં ખાવાના સાંસા પડવા લાગ્યા, એમનું મનોબળ તૂટવા માંડ્યું. કેટલાક તો હડતાળ તોડીને 20% વધારા પર કામે જવા તૈયાર થઈ ગયા.
એટલે કટોકટી ઊભી થઈ.
હા,
પછી ગાંધીજીએ ઉપવાસ કર્યા.
હા, ગાંધીજીને બહુ દુઃખ થયું. એમને લાગ્યું કે કામદારો શપથ તોડી રહ્યા છે અને આમાં ક્યાંક પોતાની પણ નિષ્ફળતા છે. પોતે એમને દૃઢ ન રાખી શક્યા એટલે એમણે અચાનક જાહેરાત કરી કે જ્યાં સુધી સમાધાન નહીં થાય અને કામદારો શપથ પર અડગ નહીં રહે ત્યાં સુધી તેઓ પોતે અન્નજળનો ત્યાગ કરે છે. ઉપવાસ.
પણ શું આ એક પ્રકારનું ભાવનાત્મક દબાણ, બ્લેકમેલ ન ગણાય?
એરિક્સન આ મુદ્દા પર બહુ સ્પષ્ટ છે. એ કહે છે કે ગાંધીજીના મનમાં આ રાજકીય દબાણ કરવાનો ઈરાદો નહોતો. એમના માટે આ મુખ્યત્વે આત્મશુદ્ધિ હતી, પોતાની ભૂલનું પ્રાયશ્ચિત હતું અને કામદારો પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને ફરીથી મજબૂત કરવાનો એક રસ્તો હતો. એ જાણે આખી પરિસ્થિતિની જે હિંસા હતી, જે તણાવ હતો, એને પોતાની અંદર સમાવી રહ્યા હતા.
અને આ ઉપવાસની અસર શું થઈ? પરિણામ શું આવ્યું?
અસર જબરદસ્ત થઈ. જે કામદારો ડગમગી ગયા હતા એમને શરમ આવી અને પ્રેરણા મળી. એઓ ફરી પોતાના શપથ પર મક્કમ થઈ ગયા. અને બીજી કલાજ વધુ મોટી અસર થઈ મિલ માલિકો પર, ખાસ કરીને અંબાલાલ સારાભાઈ પર. એ ગાંધીજીનો જીવ જોખમમાં જોઈ શકતા નહોતા. એમના પર ભયંકર નૈતિક દબાણ આવ્યું.
એટલે પછી સમાધાન થયું.
હા, અંતે બંને પક્ષો એક લવાદ નિમવા તૈયાર થયા. લવાદે પછી નિર્ણય આપ્યો અને કામદારોની માંગણી સંતોષાઈ. પણ મહત્વની વાત એ હતી કે આ સમાધાન એવી રીતે થયું કે કોઈની હાર ન થઈ. બંને પક્ષોની ગરિમા જળવાઈ રહી. અને આ ઘટના પછી આવે છે ભાગ 4, ધી અનફોલ્ડિંગ ઓફ ધ ટ્રુથ, સત્યનો ઉઘાડ, અને ભાગ 5 જે પછીના સંસ્કરણોમાં ઉમેરાયેલો છે. આ ભાગોમાં એરિક્સન આખી ઘટનાનો ગહન અર્થ સમજાવે છે અને સત્યાગ્રહની પદ્ધતિનું વિશ્લેષણ કરે છે.
તો એરિક્સન આ ઇવેન્ટમાંથી શું મુખ્ય તારણો કાઢે છે? સત્યાગ્રહના કયા પાસાઓ પર ભાર મૂકે છે?
એરિક્સન અહીં સત્યાગ્રહના જે મૂળભૂત તત્વો છે એને ઉજાગર કરે છે. પહેલું, વિરોધીને દુશ્મન તરીકે નહીં પણ એક સાથી મનુષ્ય તરીકે જોવો. ભલે એ ભૂલ કરતો હોય પણ એની સાથે સન્માનપૂર્વક વર્તવું, એની સાથે સંવાદ કરવો. બીજું, બળજબલીથી નહીં પણ વિરોધીની અંદર રહેલી જે સારભ છે, જે અંતરાત્મા છે, એને જગાડવાનો પ્રયાસ કરવો. ત્રીજું, ઉપવાસ. ઉપવાસ એ અંતિમ સત્યબળ છે. એ હિંસા અને બદલાનું જે ચક્ર ચાલતું હોય એને તોડે છે. એ સંઘર્ષની નકારાત્મક ઊર્જાને પોતાની અંદર લઈને એને રચનાત્મક રીતે પરિવર્તિત કરે છે.
અને પેલી પિતા સાથેના સંબંધવાળી વાત, એ અહીં કેવી રીતે જોડાય છે?
એરિક્સન ફરી એ મુદ્દા પર આવે છે. એ સૂચવે છે કે અંબાલાલ સારાભાઈ સાથેના સંઘર્ષમાં ગાંધીજી જાણે અજાણે પોતાના પિતા સાથેના સંબંધોનું જ પુનરાવર્તન કરી રહ્યા હતા. અંબાલાલ એક રીતે પિતૃતુલ્ય હતા, મિત્ર, દાતા, સત્તા ધરાવનાર, અને ઉપવાસ દ્વારા ગાંધીજી એક જ સમયે બે ભૂમિકા ભજવી રહ્યા હતા. એક પીડિત પુત્રની, જેમણે બાળપણમાં પિતાની કરુણા જગાડી હતી, અને બીજું માર્ગદર્શક પિતાની, જે પોતાના બાળકો એટલે કે કામદારો માટે કષ્ટ સહે છે.
વાહ, આ તો બહુ જ ઊંડું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ છે. અને આનું મહત્વ શું ગણાવે છે એરિક્સન?
એરિક્સન દલીલ કરે છે કે આ આખી પદ્ધતિ, જેને તે સંઘર્ષનું રિચ્યુઅલાઇઝેશન એટલે કે સંઘર્ષને નિયમો અને અર્થોથી બાંધીને એક પ્રક્રિયા બનાવવી, એ માનવજાતિ માટે સંઘર્ષને ઉકેલવાનો એક નવો ઉત્ક્રાંતિકારી રસ્તો છે. આ પદ્ધતિમાં વિરોધીનું અમાનવીયકરણ નથી થતું, બંને પક્ષોની ગરિમા જળવાય છે અને સમાધાન શક્ય બને છે. ખાસ કરીને પરમાણુ યુગમાં, જ્યાં હિંસક સંઘર્ષ એટલે સર્વનાશ, ત્યાં આ અહિંસક રચનાત્મક પદ્ધતિનું મહત્વ અનેક ગણું વધી જાય છે.
ખરેખર આ વિશ્લેષણ વિચારતા કરી મૂકે એવું છે. તો આખા પુસ્તકમાંથી આપણે જો મુખ્ય વિચારો કે સંદેશાઓ તારવવા હોય તો કયા કહી શકાય?
કેટલાક મુખ્ય મુદ્દાઓ જે મને લાગે છે કે ખરેખર નોંધપાત્ર છે. એક, ઓળખનું એકીકરણ. ગાંધીજીની મોટી શક્તિ એ હતી કે તેઓ પોતાની અંદર રહેલા વિરોધાભાસોને, જેમ કે ભારતીય અને પશ્ચિમી, પરંપરાગત અને આધુનિક, આધ્યાત્મિક અને વ્યવહારુ, આ બધાને સફળતાપૂર્વક એક કરી શક્યા. આનાથી શું થયું? એ જુદા જુદા દ્રષ્ટિકોણ સમજી શક્યા અને બધાને સાથે લઈને ચાલી શક્યા. આ સામાજિક પરિવર્તન માટે બહુ જરૂરી છે. બે, લડાયક અહિંસાનું મનોવિજ્ઞાન. સાચી અહિંસા, એરિક્સન કહે છે તેમ, એ શારીરિક હિંસા કરતાં પણ વધુ મનોબળ માંગે છે. આત્મનિયંત્રણ, શિસ્ત, નૈતિક હિંમત, આ બધું જોઈએ. એ ખાલી બહાર દેખાડવાની વસ્તુ નથી, એ અંદરની સ્થિતિ છે. ત્રણ, વ્યક્તિગત પ્રયોગ એ જ સામાજિક પદ્ધતિ. ગાંધીજીનું આખું જીવન સત્યના પ્રયોગો હતું. એમના અંગત જીવનમાં જે સત્ય અને નૈતિકતાના પ્રયોગો કર્યા, એ જ એમની સામાજિક અને રાજકીય પદ્ધતિઓનો પાયો બન્યા. આનાથી એમને એવી નૈતિક સત્તા મળી જે બીજે ક્યાંયથી ન મળે. ચાર, સંઘર્ષનું રિચ્યુઅલાઇઝેશન. આ બહુ મહત્વનો મુદ્દો છે. સત્યાગ્રહ સંઘર્ષને એક અંધાધૂંધ લડાઈમાંથી એક નિયંત્રિત, અર્થપૂર્ણ પ્રક્રિયામાં ફેરવે છે, જેનો ઉદ્દેશ્ય કોઈને હરાવવાનો નથી પણ સાથે મળીને સત્ય શોધવાનો અને સમાધાન પર પહોંચવાનો છે. પાંચ, વ્યક્તિગત અને રાજકીયનો ગાઢ સંબંધ. અને છેલ્લે, આ પુસ્તકનો મૂળભૂત સંદેશ કે મોટા સામાજિક અને રાજકીય ફેરફારોના મૂળ ઘણીવાર એના નેતાના ઊંડા અંગત અને મનોવૈજ્ઞાનિક સંઘર્ષોમાં છુપાયેલા હોય છે. આપણું આંતરિક જગત આપણા બાહ્ય કાર્યોને ઘડે છે.
પુસ્તકમાં ગાંધીજીના ઘણા વિચારોનો ઉલ્લેખ છે જે આજે પણ આપણને સ્પર્શી જાય છે. એરિક્સનના વિશ્લેષણમાં કયા વિચારો ખાસ તરી આવે છે?
હા, કેટલાક મુખ્ય વિચારો જોઈએ જે એરિક્સન પ્રકાશિત કરે છે. સત્ય જ ઈશ્વર છે. આ વાક્ય આપણે બહુ સાંભળ્યું છે, પણ એરિક્સન એને મનોવૈજ્ઞાનિક રીતે જુએ છે. એ કહે છે કે આ માન્યતાને કારણે ગાંધીજી માટે સત્યની શોધ એ જ પરમધ્યેય બની ગયું. આનાથી એમને નૈતિક રીતે સ્થિર રહેવામાં મદદ મળી, પણ સાથે સાથે પરિસ્થિતિ મુજબ લવચીક રહેવાની ક્ષમતા પણ મળી. કારણ કે સત્ય ક્યારેય સ્થિર નથી હોતું, એને શોધતા રહેવું પડે છે.
બરાબર.
તમે દુનિયામાં જે પરિવર્તન જોવા માંગો છો તે પોતે બનો, આ વિચારની ભાવના. એરિક્સન આને પણ વ્યક્તિગત અને સામાજિક ક્રિયા વચ્ચેના સંબંધ તરીકે જુએ છે. તમે જે મૂલ્યો સમાજમાં સ્થાપિત કરવા માંગો છો એ પહેલાં તમારે તમારા પોતાના જીવનમાં ઉતારવા પડે. તમારું જીવન જ તમારો સંદેશ બને તો જ તમે બીજાને પ્રેરણા આપી શકો. નૈતિક ઉદાહરણ દ્વારા નેતૃત્વ.
સાચી વાત છે.
સત્યાગ્રહ એટલે વિરોધી પર દુઃખ નાખીને નહીં, પણ પોતાના પર દુઃખ વહરીને સત્યનો જય કરવો. આ તો સત્યાગ્રહનું હાર્દ છે. એરિક્સન આને મનોવૈજ્ઞાનિક રીતે સમજાવે છે. સ્વેચ્છાએ કષ્ટ સહન કરીને સત્યાગ્રહી શું કરે છે? એ વિરોધીની અંદર રહેલી માનવતાને, એની નૈતિક સંવેદનાને ઢંઢોળે છે અને હિંસાનું જે ચક્ર હોય છે એને તોડી નાખે છે. અહિંસા એ ઈચ્છા મુજબ પહેરવા ઉતારવાનો પોશાક નથી, તે હૃદયમાં હોવી જોઈએ. એરિક્સન અહીં ભાર મૂકે છે કે ગાંધીજી માટે અહિંસા એ કોઈ ઉપરછલ્લી યુક્તિ નહોતી, એ એમના વ્યક્તિત્વનું, એમના મનોવિજ્ઞાનનો એક અભિન્ન ભાગ હતી. ઊંડી આંતરિક પ્રતિબદ્ધતા હતી. વિરોધી પ્રત્યેનું અભિગમ આ પણ બહુ મહત્વનું છે. સત્યાગ્રહમાં તમે તમારા વિરોધીને દુશ્મન નથી ગણતા, તમે એને એક સાથી મનુષ્ય તરીકે જુઓ છો, જે કદાચ અત્યારે સત્યથી અજાણ છે અથવા ડરેલો છે. તમારો હેતુ એને હરાવવાનો નથી, પણ એને સત્ય તરફ વાળવાનો છે, એનું હૃદય પરિવર્તન કરવાનો છે.
આ બધા વિચારો ખરેખર બહુ ગહન છે, પણ સવાલ એ થાય કે આપણે સામાન્ય માણસો આપણા રોજિંદા જીવનમાં આ બધું કેવી રીતે લાગુ કરી શકીએ? આની કોઈ વ્યવહારિક ઉપયોગીતા છે?
ચોક્કસ છે. ઘણી રીતે ઉપયોગી થઈ શકે છે. જુઓ, વ્યક્તિગત સંબંધોમાં, આપણા ઘરમાં, મિત્રો સાથે, ઓફિસમાં સહકર્મીઓ સાથે કેટલી વાર મતભેદ થાય છે નહીં, ત્યારે આપણે શું કરીએ છીએ? મોટે ભાગે આપણી વાત જ સાચી છે એવું સાબિત કરવા માંડી પડીએ છીએ.
હા, એવું જ થાય છે.
પણ ગાંધીજીની જેમ આપણે એવું વિચારી શકીએ કે ચાલો પહેલાં સામેવાળી વ્યક્તિ શું કહેવા માગે છે એ શાંતિથી સાંભળું, એના દૃષ્ટિકોણમાં પણ કંઈક સત્ય હશે ને? કદાચ કોઈ એવી વાત હોય જે બંને પક્ષે સાચી હોય. શું કોઈ એવો રસ્તો નીકળી શકે જેમાં બંનેની વાત સચવાય? આના માટે ધીરજ જોઈએ, સહાનુભૂતિ જોઈએ. કામકાજના સ્થળે, નેતૃત્વમાં, જો તમે કોઈ ટીમના લીડર છો કે મેનેજર છો, તો અહીં પણ ગાંધીજીના સિદ્ધાંતો કામ લાગે. કોઈ નિર્ણય લેતા પહેલાં પૂરી તપાસ કરો, બધા તથ્યો જાણો. તમારા નિર્ણયો ન્યાયી છે કે નહીં એ વિચારો, પારદર્શક રહો. મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પોતાની નૈતિકતા જાળવી રાખો. લાંબા ગાળે આનાથી વિશ્વાસ બને છે.
બરાબર.
સામાજિક કાર્યોમાં જો આપણે કોઈ સામાજિક મુદ્દા માટે કામ કરી રહ્યા હોઈએ, તો આ પુસ્તક યાદ અપાવે છે કે આપણે કેવી રીતે લડીએ છીએ. એ પણ એટલું જ મહત્વનું છે જેટલું શા માટે લડીએ છીએ. શું આપણી પદ્ધતિઓ નૈતિક છે, અહિંસક છે? શું આપણે માત્ર વિરોધ જ કરી રહ્યા છીએ કે પછી સમાધાન શોધવાનો પણ પ્રયાસ કરી રહ્યા છીએ? શું આપણે વિરોધીઓ સહિત બધાને સાથે લેવાનો પ્રયાસ કરીએ છીએ? સ્વજાગૃતિ, અને સૌથી અગત્યનું, આ પુસ્તક આપણને આપણી અંદર જોવાની પ્રેરણા આપે છે. આપણા પોતાના ગુસ્સા, આપણા ડર, આપણા ભૂતકાળના અનુભવો, આ બધું આપણી અત્યારની પ્રતિક્રિયાઓ અને નિર્ણયોને કેવી રીતે અસર કરે છે. ગાંધીજીનું જીવન એ બતાવે છે કે પોતાની જાત પર કાબૂ મેળવવો, સ્વનિપુણતા કેળવવી, એ દુનિયા બદલવાનું પહેલું અને સૌથી મહત્વનું પગલું છે.
મારા માટે આ પુસ્તકમાંથી શીખવાની જો કોઈ એક સૌથી મોટી વાત હોય તો એ છે કે અહિંસા માટે ખરેખર કેટલી બધી આંતરિક શક્તિ, કેટલી શિસ્ત જોઈએ. એ કોઈપણ રીતે નબળાઈની નિશાની નથી, બલકે એ તો ખૂબ મોટી તાકાત છે. અને બીજું એ કે આપણા પોતાના ઊંડા અંગત સંઘર્ષો, જેને આપણે કદાચ નબળાઈ માનતા હોઈએ, એ જ હકીકતમાં પરિવર્તન લાવવાની અસાધારણ શક્તિ બની શકે છે.
અને મારા માટે પેલો સાયકો હિસ્ટ્રીનો વિચાર બહુ પ્રભાવશાળી છે. કેવી રીતે ઇતિહાસની મોટી ઘટનાઓ અને એક વ્યક્તિના મનોવિજ્ઞાન એકબીજા સાથે આટલા ગાઢ રીતે જોડાયેલા હોઈ શકે છે, અને સંઘર્ષને માત્ર જીત હારની રમત તરીકે નહીં, પણ એક ઉપચારક, એક રચનાત્મક પ્રક્રિયા, એક અનુષ્ઠાન તરીકે જોવાનો વિચાર, એ ખરેખર ક્રાંતિકારી છે. કદાચ અંતિમ વિચાર એ જ છે કે જો આપણે સમાજમાં ખરેખરો ટકી રહે એવો બદલાવ લાવવા માંગતા હોઈએ, તો એની શરૂઆત પોતાની જાતમાં પ્રામાણિકતાથી બદલાવ લાવવાથી જ કરવી પડશે.
ગાંધીજીનું જીવન અને એરિક્સનનું આ વિશ્લેષણ સ્પષ્ટપણે બતાવે છે કે અહિંસા કદાચ સંઘર્ષ નિવારણનું સૌથી મુશ્કેલ, સૌથી વધુ માંગણી કરતું સ્વરૂપ છે, પણ સંભવતઃ સૌથી વધુ અસરકારક અને સૌથી વધુ માનવીય પણ.
ચોક્કસ. અને એરિક્સનનું આ કાર્ય એક વ્યક્તિની આંતરિક દુનિયા અને ઇતિહાસના વિશાળ પ્રવાહ વચ્ચે જાણે એક સેતુ બાંધે છે. એ દર્શાવે છે કે કેવી રીતે એક વ્યક્તિની સત્યની શોધ પૂરી માનવતા માટે માર્ગદર્શક બની શકે છે, અને આપણને સૌને પૂછવા પ્રેરે છે કે આપણા પોતાના જીવનમાં, આપણા પોતાના સંઘર્ષોમાં આપણા સત્યના પ્રયોગો શું હોઈ શકે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.